क्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहमन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી આંક 398નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આ કાળને વિશે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિશે કંઈ કંઈ આજ્ઞાકિંતપણું, પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી. તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે. જો કે હજુ આ કાળમાં પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, તો પણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈપણ જીવોને, ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. કાળ દુષ્મ છે, કાળ વિષમ છે, કાળ કળિયુગ છે, કાળ પડતો છે અને કાળ કરાળ છે. જ્ઞાની પુરુષ કાળને વિશેના આવા વિશેષણો વાપરીને એનું કારણ આપે છે કે આ કાળ શા માટે દુષ્મ કહ્યો છે, એનું કારણ શું અને એનું પરિણામ શું. કાળની દુષ્મતાનું એક કારણ આ કાળને વિશે મનુષ્યની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામી છે. પરમાર્થ સંબંધીનું ક્ષીણપણું કહ્યું છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામી છે અને પામતી જતી જાય છે. જો મનુષ્યની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામતી હોય તો પરિણામ શું આવે? આ કારણ છે કાળના દુષ્મપણાનું, કાળના વિષમપણાનું, કે આ કાળમાં મનુષ્યોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી છે. તો કે છે તે સમયે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય. જો જીવમાં પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામતી જતી હોય તો પરિણામમાં એક પરિણામ જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય, બીજું પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે, અને ત્રીજું પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થાય. તો જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામતી જતી છે તો એનું લક્ષણ શું? આ કેમ નક્કી કર્યું કે જીવોની વૃત્તિ ક્ષીણપણાને પામે છે? અમને તો ઘણો ધર્મનો અભરખો છે. અમારે તો ધર્મ જોઈ છે, અમે તો ધર્મ જ કરીએ છીએ. આ જ્ઞાની પુરુષે કેમ કીધું પડે? એને જોયું નહીં કે આવડા મોટો સામયા અને આ આડંબર ને આ દંભ ને આ ઠાઠમાઠ ને આ બધું અત્યારે તો ભવ્ય છે. આવું ક્યાં તમારામાં જેમાં એમ હતું કઈ? આ 200-500 વર્ષ પહેલા સાધુ હતા કોઈ એનો ભાવ પૂછતો હતો? અત્યારે તો જુઓ, અમે દોમ દોમ ને ઠામ ઠામ, અમારા તો વૈભવ જુઓ, શાસનની શોભા ધજાઓ ઊંચી જ ચડતી જાય છે અમારી તો. એક કાર્યક્રમ હવે પરમાર્થમાં નબળો થતો નથી. 5 સ્ટારની સ્પર્ધા કરે એમ છીએ અમે. અમારો કાર્યક્રમ જ્ઞાની કહે છે, ભાઈ અમે જે વાત કરીએ છીએ કે જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામે છે, એમાં 100 વર્ષની અંદર આ પરિણામ આવી ગયું છે. એટલે 100 વર્ષ પહેલા જીવોની પરમાર્થ વૃત્તિ પ્રબળ હતી, જેને આપણે કહીએ છીએ કે કાંઈ ઠેકાણું નહોતું, ત્યારે જ્ઞાની કહે છે એ વૃત્તિ પ્રબળ હતી. પણ 101 વર્ષ થયા એ પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામતી જતી જાય છે. એના કારણમાં કૃપાળુદેવ કહે છે કે મનુષ્યોમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. આ તો બહુ આકરું કામ છે. પહેલા જે સરળ વૃત્તિ હતી તે અને આજે જે સરળ વૃત્તિ છે એમાં તફાવત છે. સરળ વૃત્તિ એમને એમ છે, મારા જેવો કોઈ સરળ નહીં. જીવને આ જ પ્રકારનું પોતાને એ પ્રકારનું ભાન વર્તે છે કે સરળતા તો બહુ જ છે, બહુ સરળ માણસો છો, અમારે તો કઈ વેવાય મીડા છે. હજી તો હક પણ થયું, હજી મગની મુઠ્ઠી લીધી, જો શ્રીફળ હાથમાં નથી આવ્યું, ત્યાં તો જે ફૂલડા ચડાવવા માંડ્યો છે કે જાણે સત્યુગના માણસો આ ધરતી ઉપર કઈ અવતાર લીધો હોય ને આપણા માટે, બસ અમને તો બહુ જ સરળ મળી ગયા છે. ખબર પડશે ભરતી પછી, બરોબર છે ને? કાં જાન લઈ જશું અને કાં જાન આવશે ત્યારે ખબર પડશે કે આ સરળતા કેવી છે. જ્ઞાની કહે છે કે અરે રે, જીવની સરળતા અંતર બાહ્ય એક પણ, મનમાં એક, વિચારવું એક, બોલવું એક, વર્તન કરવું એક, ક્યાંય વિરોધાભાસ નહીં, વિસંગતિ નહીં, અવિરોધ એની વાત હોય અને જેવી હોય એવી સ્પષ્ટ હોય, વિનમ્રતા સાથે હોય, ખુલાસા સભર હોય, નિખાલસ હોય, પવિત્ર હોય, મનમાં ક્યાંય મેલું નહીં, ગંદકી નહીં ક્યાંય, જે વાત છે એવી પોતાના ભાવમાં જે ઉગી એવી સ્પષ્ટ કહે. આ સરળતાનો પહેલો ગુણ કે અંતરજીવન જેવું છે એવું જ બાહ્યમાં બતાવવું. અહીંયા તો અંતર કંઈ જુદું અને બાહ્ય પણ જુદું, અને એમ માને છે હવે જીવ કે એમ જ ચાલે, એમ જ કરવું જોઈએ, આના વિના તો હવે રહેવાય નહીં. લ્યો આ સરળ વૃત્તિ એકની એક, પણ ફરક પડી ગયો. દેખાડો કરવો તો કે કરવો જ જોઈએ, દંભ કરવો, આડંબર કરવો, ખોટું કરવું, જૂઠું કરવું, પ્રપંચ કરવા, અનેક પ્રકારના ન હોય એને હોવાપણાનું જાબેર જાહેર કરવું, હોય એને નથી એવું કહેવું, અનેક પ્રકારના જીવોની અંદર આ માયાના પ્રપંચ છે. સરળતાની વિપરીત છે અવગુણ, એ છે માયા. આ માયાના પ્રપંચ એવા વિચિત્ર છે, એના અનેક વિધ પ્રકારો છે, અને જગતના જીવો હવે આમાં હોશિયાર થઈ ગયા છે. દેખાડવું કાંઈ, આપવું કાંઈ, બોલવું કાંઈ, કહેવું કાંઈ, કરવું કાંઈ, કોઈને ભેખડે ભરાવી દેવા, કોઈને કંઈ ગુમરાહ કરી દેવાના, કોઈને ભ્રમમાં નાખી દેવાના, બસ આમાં ચાલાકી, જેને કે ચતુરાઈને ચાલાકી, એનામાં શિયાળની લુચ્ચાઈ આવી, કાગડાની ચતુરાઈ આવી, આ બધા 13 ઇંચના ગુણો એનામાં વધતા ચાલ્યા છે. પણ માનવીની સરળતા જે હતી એવી સરળતા હવે ચાલી ગઈ. તો તે સમયની સરળતા 100 વર્ષ પહેલાની, આ તો બીજા 100 વર્ષ વયા ગયા હવે. આ કૃપાળુદેવ આ પત્ર લખ્યો એને બીજા 100 વર્ષ પસાર થઈ ગયા છે, એટલે હવે એ તો એનો ગુણાકાર જ કરવો પડે આપણે. તો કે છે પહેલું કારણ, મનુષ્યોમાં જે સરળ વૃત્તિ હતી સહજાનંદ સ્વામીના વખત સુધી, કૃપાળુદેવ પહેલા 100 વર્ષે એ થયા, ત્યાં સુધી લોકોમાં જે સરળ વૃત્તિ હતી અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. તફાવત થઈ ગયો છે એટલે સુધરી છે. જો આપણે પાછું આપણા ગણિત બદલાઈ ગઈ, આપણી ભાષા બદલાઈ ગઈ, આપણી વ્યાખ્યા બદલાઈ ગઈ, આપણે કંઈક ભણાય તો ઘણી પ્રગતિ કરી. શું પ્રગતિ કરી? શું પ્રગતિ કરી? મહા ડામીજ અનીતિ અને એવા ચોરી લૂંટફાટ બેઈમાની કરીને પૈસો ભેગો કરી લીધો. અને આપણે શું કહીએ એને, પ્રગતિ કરી. 10 વર્ષ પહેલા કાંઈ નહોતું. અરે બધાએ અવગુણ હવે ફૂટી નીકળ્યા છે, કાંઈ બાકી રાખ્યું નથી. એને આપણે શું કહીએ, પ્રગતિ. બરોબર ને? પહેલા તો એવું હતું કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ, જેલમાં ન જાય ત્યાં સુધી ઘણો ડાયો. હવે તો જેલમાં જાય તો ડાયો, એટલે એમાં શું આવતી, ચાર દી જવાનું, પણ આપણું કામ તો થઈ ગયું ને. આ નાલાયક, નફટ, આ નિંબર, આ કોઈને કાંઈ હવે લાજ શરમ જેવું કહી રહ્યું નથી. ચૈતન્ય તત્વની કોઈ વાત નથી. પરમાર્થ ક્યાં હતો? હવે જે ગણિત છે એ સ્વાર્થના જ છે. તો સ્વાર્થ જેને સાયદો એ હોશિયાર, સ્વાર્થ જેને સાયદો એ ડાયો. જ્ઞાની કે છે સરળ વૃત્તિમાં તફાવત થઈ ગયો છે, અને તફાવત પ્લસ નથી પણ માઇનસ. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિશે કંઈ કંઈ આજ્ઞાંકિત પણ પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા જેવા હતા તેવા આજે નથી. આ બીજી ત્રણ વાત કરી. એક તો સરળતામાં તફાવત થઈ ગયો છે, બીજું ત્રણ ગુણો, આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી. અહીંયા તો જ્ઞાનીએ એનું જજમેન્ટ જ આપી દીધું. ઓલામાં તફાવત કીધો છે, તફાવત આપણે સમજવાનો છે, તફાવત આપણે સમજવાનો છે કે શું તફાવત થયો. આપણે એમ થાય કે જ્ઞાનીને ખબર નથી, બાકી સાચો તફાવત થયો છે, અને એ જ પ્રગતિની નિશાની છે. અજ્ઞાંકિતપણો, આ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. જીવોની અંદર અજ્ઞાંકિતપણું તો ઘરથી જોઈ તો ખબર પડી જાય. આપણા સંતાનો, આપણા અનુજો, ઓફિસમાં જાવ તોય ખબર પડી જાય. આપણા કર્મચારીઓ માથે મારે હોય આપણને તો રોડાવી નાખે. બધી જ જગ્યાએ જઈએ તો આ અનુભવ તો બહુ તાદૃશ્ય છે કે અજ્ઞાંકિતપણું હવે ક્યાંય રહ્યું નથી. કોઈ જગ્યાએ કોઈની, વ્યવહારમાં કોઈની આજ્ઞા માનવી કે પરમાર્થમાં માનવી એવું રહ્યું જ નથી. જીવમાં સ્વચ્છંદ એટલો દ્રઢ થયો છે, આ અજ્ઞાંકિતપણું રહ્યું નથી એટલે શું થયું છે? સ્વચ્છંદ વધી ગયો છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જે પોષાણી છે આધુનિક શિક્ષણમાં, આધુનિક વિચારધારામાં, આ મોડર્ન આઈડિયોલોજી જેને આપણે કહીએ છીએ, ખબર નથી પડતી, પણ એક શિક્ષણની ધીરે ધીરે કરતી આખી સમાજની ધારાના સત્વને ખીણ કરી નાખે છે. એક વિચાર એવો ખોટો આવી જાય છે, સ્વતંત્રતાનો વિચાર એની મર્યાદા ચૂકી જાય, નિર્ધ્વંસ પરિણામમાં આવી જાય, ત્યારે એ માનવીની સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ફેરવતા વાર લાગતી નથી. અને એ આપણને વ્યવહારિક જીવન અહીંયા પણ અનુભવ થાય છે. અને જ્યાં જ્યાં આ પશ્ચિમી સંસ્કૃતિ, શિક્ષણ, વિચારધારા, લાઇફસ્ટાઇલ આ વધતી જાય છે ત્યાં આનો વિશેષ અનુભવ થાય કે છોકરાઓ 17-18 વર્ષે થાય તો ઘરમાં સાથે રહેવા તૈયાર નથી, તૈયાર નથી. પૈસા લેવા તૈયાર છે, એનો બાપ લૂંટાઈ જાય છે ત્યાં ડોલરની અંદર, અને દીકરો સ્ટુડિયોમાં રહેતો હોય છે, એપાર્ટમેન્ટ લઈને રહેતો હોય છે. પણ આ તો તમાચા મારીને મોઢા લાલ રાખવાના છે કે અમારો જણતો બહુ સરસ, એના સર એના વખાણ કરતા હતા, એને આ કરતા હતા. પૂછીએ કે એની માને તો પૂછ કે રાતના રોવે છે કેટલું. વાત કંઈ કરવા જેવી નથી. પણ એક નબળો વિચાર, અજ્ઞાંકિતપણું, વડીલની આજ્ઞાથી શરૂ થાય, મા બાપની આજ્ઞાથી શરૂ થાય, ગુરુજનની આજ્ઞાથી શરૂ થાય, અને પરમાર્થ માર્ગની અંદર સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા સુધી એમાં સમર્પણપણું આવે. એ કે છે આજે રહ્યું નથી, એ ઘસાતું ગયું, ઘસાતું ગયું, ઘસાતું ગયું, ક્યાં સુધી ઘસાતું ગયું? Nobody is going to obey. Everybody wants to command. અને આ વાતને વિવેકાનંદજીએ પણ આ વિદેશના પ્રવચનોમાં આ બહુ ખૂબ લીધી છે કે યુ કેન નોટ કમાન્ડ અનલેસ એન્ડ અન્ટિલ યુ ગેટ ઇટ ડિઝર્વ. તમે પેલા એને લાયક બનો, ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર. તમારું કોઈ માને, તમારો આદેશ માને, આ કોઈ લશ્કર નથી. સમાજ જીવન એ લશ્કરી વ્યવસ્થા નથી. વિવેક વિનાનું શિસ્ત સૈન્યમાં ચાલે, સાધનામાં ન ચાલે. પણ અજ્ઞાનચિત્તાનું આજે કંઈ મહત્વ, એનો અર્થ, એની ગંભીરતા કંઈ સમજાતું નથી આપણને. આપણને આજ્ઞાનું કહેવા થાય એટલે એમ લાગે હું કે કોઈના હુકમ બુકમ માનું નહીં. અરે આજ્ઞા અને હુકમ એ બેમાં ફરક છે. હુકમ શબ્દ છે એ મિલિટરીનો છે, ફોજદારનો છે. ક્રિમિનલ ગુના કર્યા હોય ને એનો હુકમ છે અને ન્યાયાધીશનો છે. હુકમનો આધાર સત્તા છે, આજ્ઞાનો આધાર શાણપણ છે. જે વધારે ડાયા છે, વધારે સમજ્યું છે, વધારે પ્રાપ્ત છે, જેને જીવનની અંદર દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે, વસ્તુના વિસ્તૃત સ્વરૂપને જે સમજે છે, જેને એના આગળ પાછળનો બધો ખ્યાલ છે, એને ભૂતકાળ અને ભવિષ્યના પરિણામનો જેને ખ્યાલ છે, અને જેની દ્રષ્ટિ કેવળ હિતની છે. આજ્ઞામાં આજ્ઞા આપનારની દ્રષ્ટિ એ જેને આજ્ઞા આપે છે એના કલ્યાણની દ્રષ્ટિ છે, દ્વેષની દ્રષ્ટિ નથી. આ પોલીસનો હુકમ નથી, કલેક્ટરનો હુકમ નથી, કમિશનરનો હુકમ નથી, જ્ઞાનીની આજ્ઞા છે. એ હુકમ કરતા બળવત્તર છે, એના હુકમની અંદર છીંડા શોધી શકાય છે. જ્ઞાનીની આજ્ઞામાં ક્યારેય છીંડા શોધવા નહીં. એ એકાંતે હિતનું કારણ છે, જગતના જીવોનું કલ્યાણ કરવાનું કારણ છે. પણ આ અજ્ઞાનકિતપણો જો જીવનની અંદર ન આવે, આજ્ઞા કોને માનવી એ પહેલા સમજી લેવું જોઈએ. આજે મૂળ આજ્ઞા તરફનો આપણો પ્રતિરોધ એટલો બધો છે, આપણો પ્રતિભાવ એટલો બધો છે, આપણો રિવોલ્ટ જેને કહે ને બળવો કરવાનો ભાવ એટલો બધો છે, ખબર નથી કે આજ્ઞા કોની માનવી, કોનું માનવું. કૃપાળુ દેવે તો કહ્યું, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યો. અનુભવીની વાત માનો, સત્યનો સાક્ષાત્કાર કર્યો છે એની વાત માનો, અગમ નિગમના જે જ્ઞાતા છે એની વાત માનો. ઘણો માર્ગ કપાઈ જશે, આપણે જેથી સમજશું આપણા અનુભવમાં આવશે, અને તેથી આપણે ડાયા થશું, વાયરા વરસું. એના કરતા આ આજ્ઞાથી આજે કોઈ પુરુષ આપણાથી હજાર યુગ આગળ છે, અને એની વાત જો આપણને લાગે કે આ પુરુષ ખરેખર નિર્દોષ છે, તો એની વાત માનવામાં જાય છે શું? કરોડ વર્ષ પછી આપણે માનવાની જ છે. કૃપાળુ દેવે લખ્યું છે, આજે અથવા તો કાલે, લાખ વર્ષે નહીં તો કરોડ વર્ષે, પણ આ માનીએ જ છૂટકો છે. હવે આવો પુરુષ જ્યારે કહે છે, ત્યારે આજે વેઈ ડાપણ કરવાનું કે મારે માનવું કે નહીં, હું કોઈનું ન માનું, અરે રેવા દે. આજ્ઞાંકિત પણ જ્ઞાનીની આજ્ઞા, આવા પ્રાપ્ત પુરુષોની આજ્ઞા, આવા આપ્ત પુરુષોની